વિવિધ કારણો થયા, બહાર ગામ ગયો, તબિયત બગડી, વરસાદ અનેક કારણો. ખરેખર તો આ બધું કાર્ય કરવું એનું આયોજન જગન્માતા કરતા હોય છે, આપણા હાથમાં કાંઈ હોતું જ નથી. ખરેખર એ નિર્ણય લે કે આજે કેન્સલ તો કેન્સલ, કરવું છે તો કરવું છે, એવું થઈ જાય છે. જેવી પ્રભુની ઈચ્છા. આજે આપણે 17 જાન્યુઆરી 1915ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. ગયા વખતની જે પ્રાર્થના છે એ જ અનુભૂતિ આપણી આગળ વધી રહી છે. ગયે વખતે માતાજીએ પોતાની અનુભૂતિમાં જણાવેલું છે કે અત્યાર સુધી માતાજીને એક ખૂબ જ આનંદમય જીવન રહેતું, એકાંત મળી જાય, પ્રભુના ચિંતનમાં, જગન્માતાના પ્રકાશમાં સ્થિર થઈ જાય, અસીમ પ્રકાશ સ્વરૂપ બનીને એકરૂપ બનીને રહી જાય, એટલે આનંદ 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 આવ્યા કરતો. એકાંતનો આનંદ, પ્રભુના મિલનનો આનંદ, પ્રભુ સાથેની એકરૂપતાનો આનંદ હોય છે. અને એ આનંદ એવો હોય છે કે એ પછી જાણે સંસાર તરફ કોઈ ભાવ રહેતો નથી. સંસાર એક વિટંબણા જેવું લાગે છે કે તકલીફ જેવું લાગે છે કે ક્યાંક આપણે ખૂબ નિરાતે સૂતા હોઈએ અને કોઈનો આપણે મોબાઈલ આવી જાય, તમે તાત્કાલિક આવી જાઓ, અને જેમ એકદમ જમતા વખતે દાંત નીચે કાંકરી આવી ગઈ કેમ લાગે, એવો એક ભાવ નિર્માણ થાય છે આપણામાં. માતાજી એ અવસ્થામાં હતા કે પ્રભુ સાથે એકરૂપ થઈને આનંદમાં રહેતા હતા. અને એ વખતે માતાજીને નવો આદેશ મળવા લાગ્યો. માતાજી કહે છે, ધાર્મિક આનંદમાં જે હું રહેતી હતી ધ્યાનમાં, હવે તમે મને આદેશ આપી રહ્યો છો કે તમારે ધ્યાનમાં રહેવાનું નથી, એકાંતમાં રહેવાનું નથી, હવે તમે પબ્લિકમાં આવી જવાનું છે, સમાજની અંદર રહીને તમારે કાર્ય કરવાનું છે. આ જે તમારો ભાવ છે કે એકાંતમાં પ્રભુ મિલનના આનંદમાં એકરૂપ થઈ જવું અને જગતને ભૂલી જવું, એ અધૂરું સત્ય છે, અધૂરો સાક્ષાત્કાર છે. હવે એ સાક્ષાત્કારને હું કાપી નાખવા ઈચ્છું છું અને તમને સમાજમાં લાવવા ઈચ્છું છું. ગઈ વખતે મેં કીધેલું કે આ જ પ્રકારનો અનુભવ વિવેકાનંદને આવેલો, જ્યારે ઠાકુર એમને કહેલું કે એમને જ્યારે સમાધિનો અનુભવ આવ્યો ત્યારે સમાધિ પૂરી થયા પછી વિવેકાનંદે વિનંતી કરી, બસ ઠાકુર મને આ સમાધિમાં કાયમ માટે રહેતા શીખવો. ઠાકુરે કીધું, એ વાત શક્ય નથી, આજથી સમાધિના તિજોરીને તાળું મારવામાં આવે છે, તને સમાધિ લાગશે નહીં, તારે સમાજમાં જઈને કામ કરવાનું છે પ્રભુનું, અને જ્યારે તારા જીવનનો અંત આવશે એ વખતે આ તિજોરીનું તાળું તારા માટે ખોલી દેવામાં આવશે. અને ખરેખર એવું જ થયું છે. શ્રી અરવિંદના પત્રો, એમનો અમેરિકાના પ્રવાસ દરમિયાન કરશો, કેટલી ચિંતા, કેટલી વ્યગ્રતાઓ, કેટલી મુશ્કેલીઓ, એમને આર્થિક સામાજિક મુશ્કેલીઓ નહીં પણ એમને બદનામ કરવા માટે કેટલા મોટા પ્રયત્નો, મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું અને છાપામાં મૂવમેન્ટ શરૂ કરી દેવામાં આવી બદનામ કરવા માટે. એ બધા વચ્ચે પણ શાંતિથી પ્રભુ તારી ઈચ્છા, પ્રભુ તારી ઈચ્છા, પ્રભુ તારી ઈચ્છા એ પ્રમાણે કામ કરતા રહ્યા. અને જ્યારે અંતિમ દિવસો આવ્યા, એ પોતે જ્યારે હિમાલયમાંના ત્યાં આશ્રમમાં હતા, બેલુર મઠમાં હતા, ત્યારે એક દિવસે એમણે પંચાંગ ખોલ્યું, જોયું બરાબર, અને 4-5 દિવસ પછીના એક દિવસને જે અંડરલાઇન કર્યું, શુભ મુહૂર્ત જોઈને કે મારે શરીર ત્યાગ ક્યારે કરવું છે, ધ્યાન રાખજો. ઈચ્છા મરણી હતા, એ ક્યારે દેહ ત્યાગ કરવાનો નિર્ણય લઈ લીધેલો હોય છે પણ જાહેર કરતા નથી આ લોકો, એટલું જ. અને પછી એમને એકદમ વર્તનમાં ફેરફાર લગાડ્યો, જે ઉષ્મા, જે પ્રેમ શિષ્યો તરફ લાગતું હતું એ બધું તટસ્થતા, વિરક્તતા, નિર્લેપતા આવવા લાગી એમનામાં ધીરે ધીરે ધીરે. અને શિષ્યોએ વર્ણન કર્યું છે કે જે દિવસે એમણે દેહ ત્યાગ કર્યો એના આદલે દિવસે એમના માટે બકરી રાખવામાં આવેલી દૂધ માટે, ગાય હતી એક, એ દિવસે એણે બકરીને ખૂબ એના શરીર પર હાથ ફેરવ્યો, હાથે હાથ મૂક્યો અને ખવડાવ્યું પ્રેમથી. ગાયને એ પ્રમાણે કર્યું. રાત્રે મોડે સુધી શિષ્યોને મળી લીધી, વાત કરી લીધી, પછી પોતાના રૂમમાં ગયા અને દરવાજો બંધ કર્યો અને વહેલી સવારે એમણે સમાધિમાં જઈને દેહ ત્યાગ કર્યો છે. એ વખતે બહાર શિષ્ય સૂતો હતો, એ બોલાવે એને કદાચ દોડતા જવું પડે મારે, એટલે બહાર શિષ્ય સૂતો. એમને એક થોડોક આક્રંદનો અવાજ આવ્યો, એણે એમથી વર્ણન કર્યું છે કે કંઈક જાણે એક એવો અવાજ આવ્યો, પણ પોતે કંઈ વિવેકાનંદે બોલાવ્યા નહીં એટલે અંદર ગયો નહીં. સવારે જ્યારે ગયો તો શ્રી અરવિંદ સમાધિમાં હતા, સ્થિર થઈ ગયેલા બેઠા બેઠા જ. ફક્ત એમના મોઢામાંથી ડાબી બાજુથી એક લોહીની ધારા નીચે બહાર નીકળી લીધી અને એ પ્રમાણે એમણે દેહત્યાગ કરેલો. એ જ વખતે અજબ ઘટના બની, એમના કોઈ બીજા કોઈ આશ્રમમાંના કોઈ શિષ્યને સવારના પોરમાં ધ્યાનમાં બેઠા હતા ત્યારે વિવેકાનંદ પ્રકટ થયા. એમણે મેસેજ આપ્યો કે મેં દેહત્યાગ કરી દીધો છે, તમે બાકીની વ્યવસ્થા કરી દેતો. એણે તાત્કાલિક ત્યાંથી વાયર કર્યો કે મને આ પ્રકારની અંદર શું વાત છે, આ કે સ્વામીજીને શું વાત છે. ત્યારે એમણે કહેવાયું કે સ્વામીજીએ સવારે દેહત્યાગ કરી દીધો છે, આ કઈ ઘટના છે. પ્રશ્ન એ છે કે ઠાકુરે જે કીધેલું કે છેલ્લે દિવસે તારા તિજોરીનું તાળું ખોલવામાં આવશે, માતાજી માટે જાણે એવી જ ઘટના થઈ રહી છે. અને આ દરેક માટે આ ઘટના થાય છે કે એકાંતમાં સાધના કરીને ખૂબ દિવ્ય આનંદ ભોગવતી વ્યક્તિ હોય ધીમે ધીમે સંસારમાંથી વિરક્ત થતી જાય છે, સંસારમાં બધા કાર્યક્ષેત્ર ઓછા કરતા જાય છે. એ વખતે કાપીને એને એકદમ સમાજમાં ધકેલી દેવામાં આવે છે, ભયાનક સંઘર્ષ ખેલવો પડે છે, એને ખૂબ જ દુઃખો વચ્ચેથી પસાર થવું પડે છે, માન અપમાન મુશ્કેલીઓ બધામાંથી એમને પસાર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે આ છતાં પણ તારે મારો સંપર્ક છોડવાનો નથી. એક સિવિયર ટ્રેનિંગ છે, સાધનાનો એક ભાગ તરીકે છે, ધ્યાન રાખજો. આ કંઈ અગ્નિ પરીક્ષા નથી, સાધનાનો ભાગ છે. કોસ્મોનોટ હોય છે અવકાશયાત્રી, એને અવકાશમાં મોકલે એ પહેલાં એને એક ટ્રેનિંગ આપવામાં આવે છે. એક મોટો એક ડ્રમ હોય છે કે ભાઈ ખુરશી ફિટ કરેલી, વેલ્ડિંગ કરી નાખેલી હોય છે, એની ઉપર એને બાંધી નાખવામાં આવે છે અને એ ડ્રમ આમ ઊંધો સતો ફરતો હોય છે, 10 મિનિટ 15 મિનિટ ફેરવતા હોય છે. એની ખુરશી પણ ઊંધી જતી ફરતી હોય છે, કોઈ વખત નીચે માથું, કોઈ ઉપર માથું, એમ પ્રમાણે સત્ય ફરતી હોય છે, પહેલાં ધીમે ધીમે પછી સ્પીડમાં. અને તાત્કાલિક જ્યારે ડ્રમ બંધ કરવામાં આવે, ઊભો થઈ જાય, કે તાત્કાલિક એ વ્યક્તિએ ખુરશીમાંથી તાત્કાલિક ઊભા થઈ જવું જોઈએ અને બહાર આવીને એને નોર્મલ કન્ડિશનમાં વાત કરતાં શીખવું જોઈએ. સમજી ગયો તમે? આપણે પણ જાણે છે, પેર ફૂદડી રમતા હોય તો બે ચાર આંટા મારીએ ત્યાં આપણને ચક્કર આવવા લાગી જાય છે. આ ટ્રેનિંગ છે એનું, એને અગ્નિ પરીક્ષા નહીં, પણ એને જે અવકાશમાં જે કામ કરવું છે એના માટેનું આ પ્રાયર ટ્રેનિંગ છે. એ પ્રકારનું આ સાધકોને કરવામાં આવે છે, બધા પ્રકારની મુશ્કેલીઓમાંથી એમને પસાર કરવામાં આવે છે. એક સંતે એક ઉદાહરણ આપ્યું છે કે તમે જોયું છે શેરડીનો રસ કાઢવાનું મશીન હોય છે, એમાં શેરડીનો એક ફક્ત મોઢું એમાં ખોસી દો એ મશીન આખી શેરડીને ખેંચતું જાય છે આગળ, અને શેરડી પીલાથી બહાર કાઢી નાખવામાં આવે છે. તો પણ શેરડીને પરીક્ષાનો અંત આવતો નથી, એને બેવડી વાળવામાં આવે છે, પાછી પસાર કરવામાં આવે છે, તોય અંત આવતો નથી, પછી ચાર ગણી કરવામાં આવે છે, પાછી પસાર કરવામાં આવે છે. સાધકનું આ પ્રકારે જ થતું હોય છે, એને પૂરેપૂરો ભવિષ્યના જન્મમાં એણે જે વધારે ઉચ્ચ પ્રકારનું વધારે સંઘર્ષમય કામ કરવાનું છે એ કામની તૈયારી કરવામાં આવતી હોય છે, એને ઘડવામાં આવતો હોય છે એ રીતે. અહીં માતાજી એ જ કહે છે કે મને બધા જ ધાર્મિક આનંદમાંથી, બધા જ આધ્યાત્મિક તીવ્ર રસમાંથી કાપી નાખવાની ઈચ્છા તે કરી લીધેલી છે. હરેક સ્થળે હે પ્રભુ તારી સંપૂર્ણ આનંદમયતા આવી રહેલી છે. તારું એમ કેવું છે કે તને તું એમ શા માટે માને છે કે એકાંતમાં જ હું પ્રકટ થાઉં છું, હું બધે ઠેકાણે પ્રકટ થઈ રહ્યો છું. તારે અનુભવ લેવો જોઈએ કે નક્કર વ્યવહારમાં પણ હું પ્રકટ થઈ રહ્યો છું, એનો પણ તને સાક્ષાત્કાર થવો જોઈએ. અત્યારે તારો આ સાક્ષાત્કાર અધૂરો છે, એ એકાંતમાં તું મને પ્રકટ કરી શકે છે, મને અનુભવી શકે છે, મારો સ્પર્શ પામી શકે છે, પણ વ્યવહારમાં એ સ્પર્શ તું ખોઈ બેસે છે. દેટ ઇઝ અવર આપણી નબળાઈ છે. વ્યવહારમાં પણ એ સ્પર્શ ટકી રહેવો જોઈએ. આ સાધનામાંનો બહુ મોટા મોટો આગ્રહ હોય છે. માતાજી કહે છે કે હું તો તારા સાથે એકરૂપ થઈ ગઈ છું, હું જે રીતે તું છું તે રીતે તે પણ હું છું, જે હું છું તે તું છું, એકરૂપ થઈ ગયા છે આપણે. એટલી એકરૂપતા આવી ગયેલી હોય છે કે માણસ કાર્ય કરતો હોય તો પણ એકરૂપતા ટકી રહે છે, એકાંતમાં હોય તો પણ એકરૂપતા ટકી રહે છે. આ પ્રકારની પૂર્ણ એકરૂપતા એણે સિદ્ધ કરવાની હોય છે. અને જ્યારે એવી પૂર્ણ એક સિદ્ધતા આવી જાય છે તે પછી એમને આદેશ આપવામાં આવે છે કે તારા પ્રેમ અને પ્રકાશના જ્વાલામુખીને વહેતો કરી દેવો જોઈએ. તારે જ્વાલામુખી જેવું બનવું છે. હૃદયમાં જે કંઈ તે ભંડારી રાખેલું હોય છે એનો ઉદ્રેક કરતું, સમાજમાં ફેલાવા માંડ રેલવવા માંડતું, લોકોને સમજાય ન સમજાય, વિરોધ કરે, ટીકા કરે, અપમાન કરે, જરાય ધ્યાન આપવાનું જે કંઈ આપણામાં છે એ સત્વ પ્રકટ કરતા રહ્યો, પ્રકટ કરતા રહ્યો, પ્રકટ કરતા રહ્યો, એ પ્રકારનો ભાવ આવી જાય છે એમનો. અને માતાજી કહે છે તારા પ્રેમ અને પ્રકાશના જ્વાલામુખીને વૈધો કરી દેવો જોઈએ. આ બહુ વાસ્તવિક અનુભૂતિઓ છે, આ કાવ્યમય વર્ણન નથી, બહુ નક્કર વસ્તુઓ છે. આ બીજું કીધું છે કે જ્યારે આ પ્રકારે તું આધ્યાત્મિકતાને, પ્રભુના સાચા સ્વરૂપને સમાજમાં જ્યારે પ્રકટ કરવા ઈચ્છે છે ત્યારે જૂની ભાષા, જૂના વર્ણો, જૂની ઢબ, જૂની પદ્ધતિઓ બધી તારે તોડી ફોડી નાખવી પડે. તમારે નવા શબ્દો વાપરવા પડે છે, લોકોને સમજાય એ ભાષામાં વાત કરવી પડે છે. ભાષાની બધી જૂની રૂઢિઓને તોડી નાખીને તને અભિયુક્ત કરવા માટે સાચો શબ્દ ઉત્પન્ન થવો જોઈએ. એક નવીન પ્રકારની ભાષા નિર્માણ થવી જોઈએ કે જે આજના લોકો સમજી શકે. આપણે જો એ સાક્ષાત્કારને વેદોની ભાષામાં પ્રકટ કરવા માંડું, ફક્ત હું કે કોઈ પણ અને બીજું કંઈ વાત જ ન કરું, અહમ બ્રહ્માસ્મિ, હા બસ વિચાર કરો અહમ બ્રહ્માસ્મિ, ફ્લેટ થઈ જશે, એનો કોઈ અર્થ નથી. આજના સમાજને એનો કોઈ ફાયદો નહીં થાય. જૂના શબ્દો છોડવા પડશે, નવા શબ્દો સ્વીકારવા પડશે, માનસશાસ્ત્રીય શબ્દો સ્વીકારવા પડશે. આપણે ધીમે ધીમે એમાંથી બહાર નીકળવું જ પડશે. પરંતુ એ લોકોને સમજાવવું પડશે કે હું જે વેદોમાં કહ્યું છે ને એ જ વાત ચાલી રહી છે, એના સિવાય હું બીજી વાત કરવા તૈયાર નથી. એ જ વાત હોય છે, એ જ વાત વધારે ઉચ્ચ કક્ષાએ ગઈ છે, એના કરતાં વધારે આયામ મળ્યા છે, વધારે ઊંડા સાક્ષાત્કારો મળ્યા છે, એ રીતની આપણે વાત કરવાની છે. એટલે એ પ્રકારે માતાજીને કહે છે સામાન્ય લોકોની વચ્ચે એક સામાન્ય માણસ તરીકે કામ કરો. તમારામાં કેટલી પણ સિદ્ધિઓ આવી હોય, કેટલી ક્ષમતા આવી હોય, એ તમારે ગુપ્ત રાખવાની હોય છે. જાહેર ઢંડો પીટવાની જરૂર નથી. જ્યારે પ્રભુની ઈચ્છા હશે પોતાને મળે એક ક્ષમતા પ્રકટ થશે, એ પણ પ્રભુની ઈચ્છાથી, પ્રભુના કાર્ય માટે, પ્રભુએ નિર્માણ કરેલા સંજોગોમાં. આપણે કોઈ આગ્રહ રાખવાનો નથી. આ રીતે આપણી ક્ષમતાઓ, આધ્યાત્મિક ક્ષમતાઓને પ્રકટ કરવી, જાહેર કરવી, એ એક દુર્ગુણ માનવામાં આવે છે સાધનામાં. એ ભ્રષ્ટતા છે આપણી, સાધનામાંથી ભ્રષ્ટતા છે. જે અમુક લોકો સાધુ વાવાઓ ચમત્કાર કરી બતાડે છે, મારામાં આ શક્તિ છે ને મને આ શક્તિ છે, આ બધી એક સાધનામાંથી તમે આડમાર્ગે જનારો માર્ગ છે. એ માર્ગ છોડી દેવાનો છે આપણે. એકદમ નોર્મલ માણસ રહેવાનું છે. તમે જે કંઈ તમને અત્યંત ઉચ્ચમાં ઉચ્ચ અનુભૂતિ આવતી હોય તે એ પણ પચાવી લેવી જોઈએ, અને સામાન્ય સામાન્ય માણસની જેમ રહેતા શીખવું પડશે. આપણે લોકો જેવી રીતે રહે છે એ રીતે તમે રહેશો તો તમારું કહેવું લોકો માનશે. જુદા પ્રકારે તમે રહેવા માનશો તો એ કહે છે ભાઈ એની વાત જુદી છે, અમારી વાત જુદી, અમે તો સંસારી છીએ, અમારું કામ નહીં. એમનું ભલે કામ હોય, કોઈ સંન્યાસી વાત કરે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એમ કરો, તો હાથ જોડે કે મારા શ્રી તમારી જીવનની વાત જુદી છે, અમે તો સંસારી માણસો છે, પત્ની છે, પતિ છે, બાળકો છે, દીકરાઓ છે, જવાબદારીઓ છે, આમાંથી અમે કંઈ બધું આવા કરી શકીએ એમ નથી, છટકી જવાય છે. પણ જ્યારે એક વ્યક્તિ આપણા જેમ જ સંસારમાં બેઠોટો વાત કરતો હોય, સંસારની જવાબદારી સ્વીકારતો હોય, સામાજિક જવાબદારી સ્વીકારતો હોય, વ્યવહારમાં સંસારી માણસ જેટલો દક્ષ છે, જે રીતે રહે છે એ રીતે એ બધું કાળજી રહેતો હોય, અને છતાં પણ આધ્યાત્મિક રીતે ઉચ્ચ કક્ષાએ રહેતો હોય, તો સામાન્ય માણસને લાગે છે કે આ વસ્તુ આપણને પણ શક્ય છે, આપણે પણ આ પ્રમાણે કરી શકીએ છીએ. એક દાખલારૂપ બની જાય છે, એક દૃષ્ટાંતરૂપ બની જતો હોય છે. આ ખૂબ મહત્વની વાત હોય છે. ઘણી વખત એવી વસ્તુ હોય છે તમારા કે આપણને મન વિરુદ્ધ લાગતી હોય છે. એ મને એક દાખલો મને યાદ આવ્યો આ વખતે કે અમે જ્યારે વિદ્યાપીઠમાંથી ભણીને છૂટા પડ્યા, જ્યારે ભણતર પૂરું થયું અને સમાવર્તન સંસ્કાર જ્યારે કરવામાં આવ્યો અમારો કે હવે ઘેરે જાઓ તમે, ત્યારે દાદાએ અમને કીધેલું કે દરેક જણીને કમ્પલસરી લગ્ન કરવાના છે, ધ્યાન રાખજો. અમને આશ્ચર્ય લાગ્યું, કારણ અમારા મનમાં તો વિવેકાનંદ અને રામતીર્થ અને એવા બધા ભૂતો સવાર હતા કે વાત નહીં, લગ્ન કરવું જ નથી, આપણે પ્રભુનું કાર્ય જ કરવું છે, એ ધૂનમાં હતા અમે. અને ત્યારે દાદાએ કહ્યું, ના, દરેક જણા જાઓ, સારી કન્યા ગોતી કાઢો, લગ્ન કરો, સંસાર કરો, બાળકો હોવા જોઈએ, ધ્યાન રાખજો. ત્યારે અમને ધક્કો લાગ્યો કે દાદા આમ કેવી વાત કરે છે. દાદાને પૂછ્યું કે દાદા આ કેવી વાત છે, અમે જો એમાં પડ્યા રહીશું તો અમે આ કામ ક્યારે કરશું? કે જુઓ કે સંસારમાં જો તમે લગ્ન નહીં કરો, સંન્યાસી થઈને ફરશો ને, તમે કોઈ સ્ત્રી સાથે બે વાત કરશો ને, સાચી વાત કરશો ને, તો એ લોકો શંકાની નજર દૂશે, ધ્યાન રાખજો. કે એના કરતાં લગ્ન કરો, બાળકો હો, પછી તમે કોઈ સ્ત્રી સાથે વાત કરતા હોશો તો કોઈ તમને શંકાની સ્થાને નહીં જોઈએ, કે તમારી પત્ની તમારી ઢાલ બનીને રહેશે, તમારા બાળકો એ લોકોને ખાતરી કરાવશે કે ના અમારા જેવા જ છે, અમારા જેવા જ છે. એટલે હું આગ્રહ રાખું છું, તમે લગ્ન કરો, સારી કન્યા ગોતી કાઢો, જે તમને પસંદ હોય એના સાથે લગ્ન કરો, સંસાર કરો, સંસારની બધી જવાબદારી સ્વીકારો, અને તે છતાં પણ તમારે પ્રભુનું કાર્ય કરવાનું છે, આપણે પણ આ જ કરવાનું છે, ધ્યાન રાખજો. શ્રી અરવિંદ એમ કોઈને કહેતા નથી તારે લગ્ન કરવાના નથી, તારે બ્રહ્મચારી જ રહેવાનું છે, એવું કાંઈ નહીં. દરેકની પ્રકૃતિ જુદી છે. કોઈને એમ લાગે કે મારે લગ્ન કરવાના નથી, મારે ફક્ત સાધના પડવું છે, એની પ્રકૃતિ અનુસાર યોગ્ય હશે, એના માટે યોગ્ય છે. કોઈની પ્રકૃતિ એવી હોય છે કે મારે સંસાર કરવો છે, સંસાર મારીની સાધના કરવાની છે, એ પણ છે. પ્રભુનો સાક્ષાત્કાર બધે છે કે જે વિશ્વામિત્ર સંસારી હતા, વશિષ્ઠ સંસારી હતા, રામ સંસારી હતા, કૃષ્ણ પણ સંસારી હતા, છતાં પણ અવતારી પુરુષો હતા, ધ્યાન રાખજો. અને એવી રીતે બ્રહ્મચારી હતા, હનુમાનજી બ્રહ્મચારી, આવા બ્રહ્મચારી પણ દાખલા છે એવા, કે એવા પણ હતા કે જેમણે લગ્ન જ ન કર્યા હોય, પરશુરામજીવાય એ પણ સાક્ષાત કરી શકે, એ પણ અવતારી પુરુષ હતા. આ પ્રકૃતિ પર નક્કી નિર્ણય લેવાય છે કે એ કયા પ્રકારનું જીવન જીવે છે, અને આ જીવન કેવી રીતે જીવવાનું એનો નિર્ણય પ્રભુએ આંકી રાખેલો હોય છે. એના માટે ને એમાં આપણે કંઈ કરવાનું નથી હોતું, આપણે કાંઈ કરવાનું હોતું નથી. પોતાને મેળે ફક્ત શાંત રહેશો ને તો જીવનના જે કંઈ પાના હશે પોતાને મેળે ખુલતા જશે, અને જિંદગીની ઘટનાઓ પોતાને મેળે ઘટિત થતી શકશે. એટલે એમાં કંઈ વિશેષતા નથી. સંસારી હોવું એ કોઈ હીન વસ્તુ નથી, બ્રહ્મચારી રહેવું એ કોઈ મહાન વસ્તુ પણ નથી. મૂળ વસ્તુ છે કે એ આનો ઉપયોગ સાધના માટે કરે છે કે નહીં, સંસારનો ઉપયોગ સાધના માટે કરે છે કે નહીં, બ્રહ્મચારીને સાધના કરે છે કે નહીં, આ વિશેષ મહત્વની વાત છે. સાધના મહત્વની છે આપણા માટે. નીચેની નાનામાં નાની વસ્તુઓ અને ઉપરમાં આવેલી ભવ્યમાં ભવ્ય વસ્તુઓ એ બે વચ્ચે સમગ્ર ઐક્ય રચાઈ જવું જોઈએ. કે તારે એવું જીવન જીવવું છે કે સામાન્ય સામાન્ય વસ્તુઓ એ, સાંસારિક વસ્તુઓ એ, અને ભવ્યમાં ભવ્ય પ્રભુના સાક્ષાત્કાર એ બંનેને જોડી દેવા પડશે તમારે. જે દિવસે સંસારી માણસ પોતાના પત્નીમાં જગદંબા જોશે, એ દિવસે એણે આ બંને વસ્તુ જોડેલી હશે. ઠાકુર જે કરી શક્યા, ધ્યાન રાખજો. જે દિવસે કોઈ માતા પોતાના બાળકમાં બાળ સ્વરૂપ કનૈયો જોશે અને એને એ પ્રેમથી નવરાવશે, એમ લાગશે કે હું જાણે શ્રીકૃષ્ણનો અભિષેક કરી રહ્યું છું, એ નવરાવી રહી છું, એ વખતે એનો સંસાર એની સાધના બની જાય છે, ધ્યાન રાખજો. આપણી સાધનાનું, શ્રી અરવિંદે દર્શાવેલી સાધનાનું મહત્વનું પાસું એ છે કે એમાં સંસાર અને અધ્યાત્મ જુદા નથી, નથી ને નથી જ, એ બંનેને જોડી દેવા પડે છે, એ બંનેને એકરૂપ કરી નાખવા પડે. તમારે સંસારનું કામ કરતા કરતા પણ આપણે આધ્યાત્મિક વસ્તુ કરી જોઈએ. કોઈ પત્ની ઘરમાં રસોઈ કરતી હોય, પતિ માટે, સાસુ સસરા માટે, બાળકો માટે, એનો જો એવો ભાવ હોય કે પ્રભુ આટલા સ્વરૂપે તું મારી આસપાસ ફરી રહ્યો છું, તારી હું સેવા કરી રહ્યો છું, પ્રભુ મારી સેવા સ્વીકારશે, એમ કરીને રોટલી કરશે ને, તો એનો એ સંસારિક રોટલી કરવાનું કામ પણ એના એની સાધનાનો ભાગ બની જાય છે. પતિ એ વખતે કમાણી કરીને પૈસો લાવે છે, પગાર ઘરમાં હાથમાં આવેલો હોય, પત્નીને આપે છે કે લે આ મારો પગાર છે, અને બંને મળીને જાય છે જ્યાં એમના પ્રભુની સ્થાપના, ત્યાં જઈને પડખે મૂકી દે છે. અને પતિ કહે છે હવે તું પ્રસાદી તરીકે સંસારમાં વાપરજે. અને પછી એ જો પત્ની નિષ્ઠાથી વાપરતી હોય, બરાબર કાળજીપૂર્વક કરકસરથી વાપરતી હોય, તો એનો સંસાર, બંનેનો સંસાર એ સાધનાનો ભાગ બની જાય છે. ધ્યાન રાખજો. શ્રી અરવિંદ આપણને આ શીખવવા આવ્યા છે, જનક રાજાએ આપણને આ શીખવેલું. ધ્યાન રાખજો, રામે પણ આ શીખવ્યું છે, કૃષ્ણે પણ આ શીખવ્યું છે, અને એ જ પરિવાર શ્રી અરવિંદ આપણને વધારે આજના યુગને અનુરૂપ શીખવવા આવ્યા છે, શીખવી રહ્યા છે આપણને ક્ષણે ક્ષણે. તો આ બંને જે છે, ઉપરનું પરમ પ્રભુ અને નીચેનો સંસાર, ભૌતિક જીવન, એ બંનેને આપણે જોડી દેવાના છે. તે મને કહ્યું, સામાન્ય લોકોની વચ્ચે એક સામાન્ય માણસ તરીકે કામ કર. જુઓ, સામાન્ય માણસની વચ્ચે એક સામાન્ય માણસ તરીકે તારે કામ કરવાનું છે. કોઈ પોતાની વિશેષતા નહીં, કોઈ પોતાની ગરિમા નહીં, કોઈ પોતાની મોટાઈ નહીં, કોઈ વખત ગુરુ બનવાનો પ્રયત્ન કરવો નહીં. આપણે એક જ માર્ગના પથિક છીએ, એક જ માર્ગના પ્રવાસીઓ છીએ. ભાગ્યથી એવું શક્યતા છે કે એક બે ડગલા પાછળ, એક બે ડગલા આગળ હોઈ શકે છે, પણ એ કોનો ડગલો આગળ છે ને કોનું પાછળ છે કોઈ કંઈ કહી શકતું નથી. ધ્યાન રાખજો, એ બાબતમાં કંઈ વાત કરવી નહીં. હા, કોઈ અભિપ્સુ ખરેખર સાચી અભિપ્સાથી પૂછવા આવે તો એને સાચી વાસ્તવિક સાધનાકીય વિગતો એને સમજાવવી જોઈએ. એ પ્રભુનો આદેશ છે, અને પ્રભુનો આદેશનું આપણે પાલન કરીને સંનિષ્ઠાથી એને સમજાવવું જોઈએ કે ભાઈ આમ છે આ બાબતમાં. છતાં પણ તારે વધારે જો વિગતો જોતી હોય તો તારા અંતરમાં પ્રભુ બેસેલા છે, તારો સદગુરુ તારા હૃદયમાં છે, એને પૂછી જુઓ, એ તને વધારે માર્ગદર્શન આપશે. આ છેલ્લું વાક્ય તો જરૂર જરૂરને ભૂલવું જરૂરી છે આપણા માટે. આ આપણી નમ્રતા હોવી જોઈએ. શાશ્વત જ્યોતિની મશાલની તો તારી અંદર ધારણ કરી રહી છે. શાશ્વત જ્યોતિની મશાલની જે પ્રભુ પરમપ્રભુનો પરમ પ્રકાશ છે એને તું પોતાના કોષે કોષમાં ધારણ કરી રહી છે. જગન્માતાએ પોતાના દરેક કોષમાં એ પ્રભુના પ્રકાશને ધારણ કરી રાખ્યો હતો. એ લોકો સાથે સંપર્કમાં રહીને તું આ જ્યોતિને તેમની અંદર લઈ જશે. તારે એ કામ કર્યું છે કે જે પ્રકાશ તારી ત્વરા સ્વરૂપમાં સ્થિર થયો છે એ પ્રકાશને વહેતો કરીને બીજાના હૃદયને સ્પર્શીને એના શરીરમાં, એના મનમાં, એના પ્રાણમાં પણ એને પ્રવેશ કરાવવાનો છે. આપણે આપણે પ્રયત્ન કરવાનો છે એના જીવનમાં પણ એ અનુભૂતિ સ્થિર થાય, એને પણ અનુભવ આવે, એ પણ પ્રગતિ કરે, એ સાધના તરફ વળે, એ બહુ મહત્વની વસ્તુ છે. આ પ્રકાશ તું તારામાંથી બહાર ફેલાવી રહી છે ત્યાં સુધી તારે તેનો આનંદ લેવાની કોઈ જરૂર છે? અને આશ્ચર્યમાં થાય છે કે જ્યારે આ કાર્ય પ્રભુનું કાર્ય કરતા હોય છે ત્યારે ઓલો એકાંતમાંનો દિવ્ય આનંદ છે ને, જાણે લુપ્ત થઈ ગયો છે, ભાગી ગયો છે, કનૈયો ક્યાંક છુપાઈ ગયો છે એવું લાગે છે. વિરહ અવસ્થા જેવું એક કામ હોય છે કે બહુ વાસ્તવિક ભૂમિકા તમે કામ કરતા હો, તમે જાણો છો પ્રભુનું કાર્ય છો, કાર્ય કરો, અને છતાં પણ સંસારના આઘાતો, લોકોની ગેરસમજો, લોકોની પ્રકૃતિ અનુસાર એમના વર્તનો, એ બધા આપણે સહન કરવા પડે છે શાંતિથી. એ સહન કેવી રીતે કરવા, એ આવતા આજે જે આપણે પ્રાર્થના શીખવાનું છે એમાં શીખવ્યું છે આપણને. એ સહન કેવી રીતે કરવા આપણે, એની પદ્ધતિ શીખવી છે આપણને. એ પદ્ધતિ આપણે બધાએ સમજી લેવાની છે અને આચરણમાં લાવવાની ખૂબ જરૂર છે. હું હવે કહેવાનું છું કે કઈ પદ્ધતિ છે, ખરેખર ખૂબ મહત્વની છે પદ્ધતિ. જ્યાં સુધી તું મારા પ્રેમનું દાન કરી રહી છે ત્યાં સુધી મારો પ્રેમ તારી અંદર રંજણી રહ્યો છે એવું તારે અનુભવવું જોઈએ, એવું જરૂરી છે? એકાંતમાં જે પ્રેમ ઉભરાય, રુદન આવે, આંખોમાં આંસુ આવી જાય, જાહેરમાં તમે રોઈ શકતા નથી, ભાવે જ હોય છે. કોઈક વખત અપવાદ તરીકે આંખમાં આંસુ આવી જાય, પણ એ ભાવ તમે પૂર્ણ વ્યક્ત થતા નથી, ભાષામાં વ્યક્ત થતા હોય, સમજણમાં તમે પ્રકટ કરતા હો, પણ એ એક એટલા પૂર્ણ તીવ્રતાથી એ પ્રકટ થઈ શકતા હોતા નથી. તો જ્યાં સુધી લોકોની અંદર મારી હાજરીના પરમાનંદની મધ્યસ્થી કરી છે ત્યાં સુધી એ પરમાનંદ તારે પૂર્ણ રીતે શું અનુભવવો જ જોઈએ, તારે અનુભવવાની જરૂર છે. શા માટે આગ્રહ રાખે તું કે તારે અનુભવવો જ જોઈએ? નિશ્ચિત કર કે પ્રભુ તારી ઈચ્છા હશે તો હું અનુભવીશ, તારી ઈચ્છા નહીં હોય તો નહીં અનુભવ. યથે ઈચ્છસી તથા કરું. માતાજી છેલ્લે આ જ વાક્ય બોલે છે, તારી ઈચ્છા પૂર્ણપણે બની રહો હે પ્રભુ, એ જ છે મારું સુખ અને મારા જીવનનો નિયમ. ધ્યાન રાખજો, જીવનમાં કોઈ કમતરતા હોય, અછબત હોય, પ્રભુને દોષ દેતા નહીં, આટલું ભજું છું છતાં મારું કામ કરતો નથી, નો, તમને દેવાથી વધારે નુકસાન થવાની શક્યતા છે, એટલે પ્રભુ રોકી રાખે છે વસ્તુ. ધ્યાન રાખજો. અને દરેકના જીવનમાં એવી દુનિયામાં એકે વ્યક્તિ નથી કે બધી રીતે સુખી હોય, એકે વ્યક્તિ નથી. દરેકના જીવનમાં એક ખોટ આપી રાખેલી હોય છે, એ વ્યક્ત કરે કે ન કરે સમાજમાં, પણ જ્યારે એકાંતમાં બેઠો હોય છે ત્યારે એને સમજે છે કે મારા જીવનમાં આ ખોટ છે. ધ્યાન રાખજો. અને ખોટ છે ને એનું દુઃખ જ એને પ્રભુ તરફ ધકેલતું હોય છે કે તારે આ ખોટ છે ને પ્રભુને શરણે જા, તો જ આમાંથી મુક્ત થઈશ, આમાંથી મુક્ત થઈશ. અને એ ખોટ જિંદગીભર તમારા માટે રાખવામાં આવે છે, ત્યાં સુધી જ્યાં સુધી તમે પૂર્ણ સમર્પિત પ્રભુને ન થઈ જાઓ ત્યાં સુધી એ ખોટ, એ ઘા તમારો કોઈ વખત રૂજાતો નથી. ધ્યાન રાખજો. આ પ્રકૃતિની આપણામાં કામ કરવાની એક સિસ્ટમ છે, એક પદ્ધતિ છે, એક નિયમ છે. ધ્યાન રાખજો, એ સમજી લેવાની જરૂર છે. આપણે જે ખોટ મૂકી છે એ ખોટ જ આપણા માટે પ્રભુ તરફ ધકેલવાનો માર્ગ છે, પ્રભુ તરફ આપણને ધકેલતો હોય છે. એમ સમજો કે ખોટના કારણે તમે પ્રભુના વધારે પાસે જઈ શકશો. દુર્ભાગ્ય નથી, તમારું સદભાગ્ય છે કે એવી ખોટ તમને જિંદગીમાં આપી છે કે ખોટના કારણે જ તમે પ્રભુ તરફ વળો છો, સાધના તરફ વળો છો, તમે સારું વાંચન કરવા તરફ તમને ઈચ્છા થાય છે, એનું મૂળ કારણ એ હોય છે. આ બધું પ્રભુનું આયોજન હોય છે. હવે આજની જે પ્રાર્થના છે એમાં શું કહ્યું છે, મેં કહ્યું મહત્વનું ધ્યાન રાખજો, એમાં એ શીખવામાં આવ્યું છે કે પ્રભુનું કાર્ય કરતા વખતે તમારા પર જે આઘાતો થતા હોય છે એને ઝીલવા કેવી રીતે. ધ્યાન રાખજો, બે સાધકો વચ્ચે પણ મતભેદ થાય છે, સ્વાભાવિક છે, ખોટું નથી એમાં કંઈ. દરેક બંનેની પ્રકૃતિ જુદી હોય તો સંઘર્ષમાં આવી જ જાય છે, પણ એ વખતે એ બંને વચ્ચે તાળમેળ કેવી રીતે નિર્માણ કરવાનો એની પદ્ધતિ માતાજી પોતે દર્શાવી રહ્યા છે. આ પ્રાર્થના આજે ખૂબ જ મહત્વની છે મારા માટે, કારણ આ સાધકે શીખી લેવાનું છે કે આવો આઘાત થાય તો મારે શું કરવું. ધ્યાન રાખજો, આપણી નૈસર્ગિક પ્રક્રિયા હોય છે કે આપણે ઉગ્ર બની જાય છે, આપણે આર્ગ્યુમેન્ટ્સ કરીએ છીએ, તર્ક કરીએ છીએ, આપણે ગુસ્સામાં આવી જાય છે, બદનામી કરીએ છીએ, દ્વેષ કરવા લાગી જાય છે, આપણી નૈસર્ગિક પ્રક્રિયા છે. આ માતાજીને માન્ય નથી, નથી ને નથી. ધ્યાન રાખજો, નથી. માતાજી એક વાક્ય કીધેલું છે, બહુ સરસ વાક્ય છે, કે દરેક સાધકમાં જ્યારે અથવા કોઈ પણ બે વ્યક્તિમાં જ્યારે મતભેદ થાય છે તો એણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે એક જ સત્યના બે છેડા બંને પકડી રાખ્યા છે. એક છેડો એકે પકડી રાખ્યો છે અને એને લાગે છે કે મારી પાસે સંપૂર્ણ સત્ય છે. બીજાએ બીજો છેડો પકડી રાખ્યો છે અને એને લાગે છે મારા પાસે સંપૂર્ણ સત્ય છે. માતાજીએ કહ્યું, જો તમે સાચા સાધક હો તો ધ્યાન રાખજો કે બે આ જુદા જુદા લાગતા સત્ય છે, વિરોધી સત્ય છે, આ બંનેનો સમાવેશ કરીને, એમાં સમન્વય કરીને એક વિશાળ સત્ય એમના જીવનમાં પ્રકટ થવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ધ્યાન રાખજો. એટલે જ્યારે પણ આવી ટીકા થતી હોય આપણા પર, તો ઝઘડો નથી કરવાનો, આપણે સાધક તરીકે ઝઘડામાં નથી ઉતરવું, ઉગ્રતા નથી કરવાનો, વિરોધ નથી કરવાનો, આપણે જોઈ લઈશ તને એમ કહેવાની નહીં, એ ભાષા ખોટી છે આપણી, સાધક તરીકેની ખોટી ભાષા છે, ભૂમિકા ખોટી છે, એ તો પ્રાણમય આવેગમાં આપણે પડી જઈએ છીએ, આપણી સાધના બગડી જાય છે. એના કરતાં એમ કહો કે માં, મને જે સત્ય સાંપડ્યું છે એ સત્ય અધૂરું છે, હું સમજી શકું છું, તે કીધું એના પર મને વિશ્વાસ છે, મને વિશાલ સત્ય તરફ લઈ જા. અને વિચારો, એમ વિચાર કરજો કે એવું કયું સત્ય હશે કે મારું કહેવું પણ સાચું છે અને સામેના વ્યક્તિનું કહેવું પણ સાચું છે. અને જ્યારે એ બંનેના સમન્વય કરીને તમે કોઈ વિશાળ સત્યમાં સ્થિર થશો ને, ત્યારે તમારી ચેતનાની પ્રગતિ થયેલી હોય છે. ધ્યાન રાખજો, તમારી ચેતનાની પ્રગતિ માટે જ આવા પ્રસંગો પ્રભુ ગોઠવતા હોય છે. ધ્યાન રાખજો, આ અગ્નિ પરીક્ષા લેવામાં આવતી હોય છે. તમારે એમ કેવું હોય તો કયો, પણ એને કારણે તમારી એક મહાન એક વિશાળ ચેતના, વિશાળ સત્ય જન્મ લેવા માટે તરફડી રહ્યું છે, પ્રયત્ન કરી રહ્યું છે, અને એ વેદનાઓ તમે બંને ભોગવી રહ્યા છો, એ ધ્યાન રાખજો. આમાં ત્રાહિત વ્યક્તિ આવીને કોઈ સમન્વય સાથે, કોઈ સહકાર, કોઈ તડજોડ કરી નાખે તો ઘણી વખત એવું થાય છે કે સત્યની પ્રસૂતિ વેદના બંધ થઈ જાય છે અને સાચું સત્ય પ્રગટ થઈ શકતું નથી. એટલે આવા સાધકે પ્રયત્ન એ કરવો જોઈએ. માતાજીને પ્રાર્થના કરો, પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમારે આ પ્રસંગે સાચા દિલથી વાત કરો, મારું આ મત છે, મને એમ લાગે છે, ઓલાનું મત આમ છે, અમે બંને વિરોધમાં આવી ગયા છે, બંને સાધક છે, અમારી સાધના બગડી છે, તું કઈ માર્ગ બતાડા. અને તમને ધીમેથી કઈ વિશાળ સત્યના દર્શન થશે, એમાં તમને લાગશે કે ખરેખર એ કહેતો તો એ પણ સાચું છે, હું કહું છું એ પણ સાચું છે, અને એ બંનેની વચ્ચે એક સાચું મહાન સત્ય પ્રગટ થયેલું છે. આવી ગૂંચોમાંથી બહાર આવવાનો માર્ગ છે. બહુ વાસ્તવિક શ્રી અરવિંદે અને માતાજીએ બતાડેલો આ માર્ગ છે જે આપણે અનુસરવો જોઈએ. સંસારમાં પણ ધ્યાન રાખજો, આ હું સાધકો સાધકોની વાત નથી, પત્ની સાથે મતભેદ હોય, પતિ સાથે મતભેદ હોય, બાળકો સાથે મતભેદ હોય, કોઈના પણ સાથે મતભેદ હોય, તમારે કાયમ આ ફોર્મ્યુલાથી કામ કરજો. આ ફોર્મ્યુલા શબ્દ હું વાપરતો નથી, પણ સમજવા માટે વાત કરું છું. ધીસ ઇઝ નોટ એ ફોર્મ્યુલા, આ તો વાસ્તવિક જીવંત વસ્તુ છે અમારા માટે. આ રીતે કામ કરજો અને તમને એવું લાગશે કે પ્રભુ તમને કોઈ ઉપરના લેવલે ધકેલી રહ્યા છે, તમારી પ્રગતિ કરાવી રહ્યા છે. એમાંથી તમે જ્યારે બહાર નીકળશો ને, તમને એમ લાગશે કે ઓલો જો પ્રસંગ ન ગોઠ્યો હોય ને તો હું આ વસ્તુ સમજી ન શકું, સમજી ગયા, આ વસ્તુ હું સમજી શકત નહીં. એટલે સાધકો વચ્ચે જ્યારે આવું થતું હોય છે, એમણે આ જ માર્ગે ઉકેલ લાવવો જોઈએ એવું માતાજીનું કહેવું છે. આપણે જો માતાજીના બાળકો હોઈએ તો આ જ માર્ગે આપણે આગળ વધવાનું છે. ધ્યાન રાખજો, આ સાચો ઉકેલ છે, સાધનામાંનો સાચો ઉકેલ છે, આપણી સાધનાને પોષક છે. જુઓ હવે શું કહે છે એમાં. તારો એમ સંકલ્પ થયો છે, આ 17 જાન્યુઆરી 1915ની પ્રાર્થના છે આપણી હવે આજની. તારો એમ સંકલ્પ થયો છે કે હું તારી જે એક શાંત અને ચિંતન પ્રધાન સેવક છું, તે હવે એક સક્રિય અને સિદ્ધિ સર્જક સેવક બની રહું. અને હવે સિદ્ધિ, તારી સિદ્ધિ મળી આપી છે, જગતમાં વાસ્તવિકતા નિર્માણ કરવી છે મારે, હવે એના માટે મારે સંઘર્ષ કરવો છે. આ આનંદમય શરણાગતિની સ્થિતિ છે તે હવે બદલાઈને એક આનંદમય સંગ્રામની સ્થિતિ બની રહેશે. હવે યુદ્ધ કરવાનું છે. તમે એક શાંત દિવ્ય બાળક તરીકે હતા, હવે દિવ્ય બાળકમાંથી તમારે દિવ્ય યોદ્ધા બનીને આગળ જવાનું છે, સંસારમાં અડગ રીતે પગલાં ભરવાનું છે. ધ્યાન રાખજો, આ એક તબક્કો છે દરેકની સાધનામાં, દરેકના જીવનમાં આ તબક્કો આવે છે, આવે છે, અચૂક આવે જ છે. અને આ રીતે પસાર કરવાનો છે એ સમજી લો પહેલાંથી, જેથી જ્યારે ભવિષ્યમાં અથવા હમણાં આ તબક્કો ચાલુ હોય તો આ માર્ગે આગળ વધજો. માતાજીએ ચીંધેલો આ માર્ગ છે આપણા માટે. જગતમાં જે જે તત્વો તારા શાસનનો વિરોધ કરી રહ્યા છે, તેમની સાથે સીધા સંગ્રામમાં ન ઉતરતા. હવે જે માતાજી કહે છે કે સંઘર્ષમાં તમારે ઉતરવું પડે તો શું કરવું જોઈએ, ધ્યાન રાખજો, ખૂબ જ મહત્વની વાત છે. આ 211મા પેજ ઉપર આ વાક્ય છે, ધ્યાન રાખજો. જગતમાં જે જે તત્વો તારા શાસનનો વિરોધ કરી રહ્યા છે, તેમની સાથે સીધા સંઘર્ષમાં ન ઉતરતા, તું ઈચ્છે છે કે હું દરેક પરિસ્થિતિમાં જે કાંઈ ઉત્તમ તત્વ હોય તે મારું કરી લઉં. જે કાંઈ ઉત્તમ છે એ પ્રમાણે જ હું વર્તું. મારી ચેતનાને નીચે પાડીને મારે રિએક્શન બતાડવાની નથી. ધ્યાન રાખજો, આપણી સાધનાનું નુકસાન કરીને આપણે એને સામનો કરવાનો નથી. આપણી સાધનાથી વધારે ઉર્ધ્વમાં જાઓ અને ત્યાં સ્થિર થઈને એ સમસ્યાનો ઉકેલ તમારે લાવવાનો છે. ધ્યાન રાખજો, સીધા સંગ્રામમાં ન ઉતરતા તું ઈચ્છે છે કે હું દરેક પરિસ્થિતિમાં જે કાંઈ ઉત્તમ તત્વો હોય તે મારું કરી લઉં, અને એ રીતે ઉર્ધ્વ સત્યમાં રહીને એ પ્રકારની ભાષામાં એ વ્યક્તિ સાથે વાત કરું. એ પ્રકારે સમજાવો. જરૂર પડે તો કહો સોરી મારી ભૂલ થઈ ગઈ, મારે આવી ઉગ્રતા નહોતી પકડી શકી, આપણે તો જગન્માતાના બાળકો છીએ, આપણે આ ન કરાય, રહેવા દે, આપણે સમજી લઈએ, આપસમાં સમજી લેવાની જરૂર છે. ધ્યાન રાખજો, જગન્માતાના સાક્ષીએ આ સમજણ હોવી જોઈએ આપણી. સાચી સાધના એ રીતે કરવાની છે. હું દરેક પરિસ્થિતિમાં જે કંઈ ઉત્તમ તત્વો હોય તે મારું કરી લઉં, જગતને મારો સંપર્ક આપું. જ્યારે પણ તમે ઉચ્ચ ચેતનામાં રહો તો ઉચ્ચ ચેતનામાં જે ભાવો નિર્માણ થતા હો એ વ્યક્તિ સામે વ્યક્ત કરો, શરમાવો નહીં. નીચું જોવાનું થાય તો એ પ્રસંગમાંથી નીચા જોઈને પણ તમે પસાર થાઓ, જરૂરી છે, આપણા માટે, આપણી સાધના માટે જરૂરી છે. નિખાલસતાથી વાત કરો. હું દરેક પરિસ્થિતિમાં જે કંઈ ઉત્તમ તત્વ હોય તે મારું કરી લઉં, જગતને મારો સંપર્ક આપવો, અને એ ચેતનામાં રહીને આપણે બધા સાથે વાત કરવાની છે, વર્તન કરવાનું છે. ધ્યાન રાખજો, મારું દૃષ્ટાંત આપો, ધ્યાન રાખો. આપણે સામેની કોઈ દુષ્ટ વ્યક્તિ હોય, સમજો, સાધક તો જવા દો, કોઈ દુષ્ટ વ્યક્તિ હોય અને તમને તકલીફ આપતી હોય તો એની સામે દુષ્ટતા આપણે આચરવાની નથી. આપણે સાચી ચેતનામાં રહીને, સતત એની સામે સાચી ચેતનામાં રહીને જ વાત કરવાની છે. આજના શબ્દોમાં દુર્ભાગ્ય, આના માટે બહુ જુદા શબ્દો આવે, ગાંધીગીરી શબ્દો આપણામાં આવે છે, આને ગાંધીગીરી કરવી. અત્યારે છે ને ઓલા પિક્ચરમાં બતાડે છે ને ગાંધીગીરીનો, એ કેવી રીતે ઓલો, અત્યારે મેં એક દાખલો જોયો, મને ઉપર જમતો તો એ વખતે જોયો મેં, એક જણ આવીને પડોશીના દરવાજા પાસે થૂકે છે રોજે રોજ, અને ઓળછીડાને સંઘર્ષ કરતો છે, આને કહે છે કે ભાઈ મારે આમાં વર્તવું કેમ, મને એમ લાગે છે કે જોડી નાખવો જોઈએ જાહેરમાં, તો એમ કર નહીં, તારે એક કામ કરવાનું, રોજ એ થૂકીને ચાલી જાય ને તો તારે પ્રેમથી સાફ કરી નાખવાનું, રોજ પ્રેમથી સાફ કરી નાખવાનું, રોજ પ્રેમથી સાફ કરી નાખવાનું. એક વખત, બે વખત, ચાર દિવસે, પાંચમે દિવસે ઓલો થૂકવા જાય છે, થૂકવા જાય છે ને રોકાઈ જાય છે ને નીચે ઉતરી જાય છે, બોલતો નથી, પાછળ જોતો જાય છે કે બહાર નીકળે છે કે નથી દેખાતો. છઠ્ઠે દિવસે આવે છે ને ઓલો દરવાજો ખોલે છે, હાથમાં ગપડું હોય છે, ઢોલ હોય છે, તો કે ના માફ કરજે ભાઈ, હવે નહીં થૂકું. ગાંધીગીરી નામ શબ્દ આવે, પણ આ સાધનાનો ભાગ છે, ધ્યાન, સત્ય છે પોતાનું, સત્યના પ્રયોગો જે શ્રી અરવિંદ, આ મહાત્મા ગાંધી કહેતા છે, આ પદ્ધતિ આ જ છે એમની, સત્યના પ્રયોગોમાં જે સત્યનો છે એનો આગ્રહ રાખવું, સત્યનો આગ્રહ રાખવું, મારા જીવનમાં સત્ય પ્રકટ થાય એનો આગ્રહ રાખવો, આ સત્યાગ્રહ છે. આજના સત્યાગ્રહ એ સત્યાગ્રહ નથી, ધ્યાન રાખજો. લોકો જેને સત્યાગ્રહ છે એ જરાય સત્યાગ્રહ નથી, સત્યનો આગ્રહ એ વસ્તુ જુદી છે. ગાંધીગીરી શબ્દ વાપરો હોય તો વાપરો, ના વાપરો તો કાંઈ નહીં, પણ એ બહુ વસ્તુ બહુ અલગ અને બહુ દિવ્ય વસ્તુ છે, ધ્યાન રાખજો. એ રીતે આપણે વર્તતા શીખવું જોઈએ. હું દરેક પરિસ્થિતિમાં જે કંઈ ઉત્તમ તત્વ હોય તે મારું કરી લઉં, જગતને મારો સંપર્ક આપું, મારું દૃષ્ટાંત આપો, મારું દૃષ્ટાંત આપો. તમે જુઓ, જૈન લોકોમાં એક વાર્ષિક આ હોય છે, ઉત્સવ હોય છે, એ દિવસે મિચ્છામી દુક્કડમ કરે છે કે ભાઈ બધાનું ભૂલું થાવ, કોઈના સાથે કંઈ વેરભાવ થયો હોય તો એ જાહેરમાં માફી કરે કે ભાઈ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. પણ એનો આગ્રહ એને રાખવો છે કે બીજે વર્ષે એને શરૂ કરવું જોઈએ નહીં, એમને સમજવું જોઈએ કે ગયા વર્ષનું અકાઉન્ટ ક્લિયર થઈ ગયું, નવું અકાઉન્ટ શરૂ, એવો ભાવ ન હોવો જોઈએ. વાર્ષિક જેમ હિસાબો ક્લિયર કરી નાખવામાં આવે છે 31 તારીખે અને 1 તારીખે ફ્લિયર ગોઠવી દેવામાં આવે છે, એવો પ્રકાર નથી. આ પ્રકાર એવો છે કે મિચ્છામી દુક્કડમ, ખરેખર મિચ્છામી દુક્કડમ, હવે પછી એવું એ ઘટના નહીં બને, પ્રામાણિકપણે નહીં બને, એ પ્રકારનો આપણો આગ્રહ હોવો જોઈએ. મારું દૃષ્ટાંત આપવું અને એની ભીતર ધીરે ધીરે દાખલ થઈ જાવ, અને જ્યારે તમે દૃષ્ટાંત આપશો ને તો સામેની વ્યક્તિના જીવનમાં તમે ધીમે ધીમે અંદર ઊંડા ઉતરતા હશો, એના જીવનમાં ઉતરશો તમે, અને એની ભીતર ધીરે ધીરે દાખલ થઈ જાઉં, માતાજી કહે છે, એના જીવનમાં પ્રવેશ આવશું, એના હૃદયમાં સ્થાન લઉં છું, અને ત્યાં પછી એ વ્યક્તિ વિચાર કરે છે આ વ્યક્તિને અમારે બોલવું છે કે નહીં, મને યોગ્ય લાગતું નથી આ વ્યક્તિ માટે આમ બોલાય. અંદરથી એનો પોતાનો કોન્શિયસને જેને કહેવાય, અંદરની સાચી ચેતના છે, એનો એનો પોતાનો આત્મા છે, એ નકારે છે એ વસ્તુ, ખોટી વસ્તુને, અને ત્યાં ત્યાં એનો દુર્વ્યવહાર છે, બંધ થઈ જાય છે. મૂળભૂત જેને કહેવાય જડમૂળથી રોગ કાઢવાની આ પદ્ધતિ છે આપણા માટે. આ સાચી પદ્ધતિ છે સાધનામાં. જ્યારે પણ આપણે સાધકો તરીકે, આપણે શ્રી અરવિંદ અને માતાજીના બાળકો તરીકે જ્યારે સાધના કરતા હોય, ધ્યાન રાખજો, કોઈ પણ વિરોધ થાય તો પહેલો પ્રયોગ આ રીતે કરજો, શાંતિથી સાંભળી લેજો, વિરોધ કરતા નહીં. કદાચ મારી ભૂલ થઈ હશે એમ કહો પહેલાં, પછી વિચાર કરો કે એમાં શું હોય, સાચી વાત શું છે, સમજાવો ને, શાંતિથી બેસીને સમજાવો, એમાંથી નિરાકરણ નીકળી જશે. મારો તો અનુભવ છે, ડગલે ને પગલે અનુભવ છે, કે બેંકોમાં ગ્રાહકો ગરમ થઈને ઉકળતા એવા આવતા હોય છે, અને અધિકારીઓ કે ચેરમેન સાહેબને મળી લો ને તમે, પ્લીઝ સીધો ટ્રાફિક પોલીસને જેમ બતાડી દે, ચેરમેન સાહેબને મળી લ્યો, અને પછી ફોન આવે મને ઇન્ટરકોમમાં, સાહેબ ગરમ થઈને આવે, જરા સાચું લેજો. પછી આવો આવો, ઘણા દિવસે શું વાત છે, આવો, બેલ વગાડવું, પાણી મંગાવું, ચા મંગાવું, બોલો શું ચા પાણી શું પીશું પેલા, આપણે મારે ચા પીવી જ છે એમ કહું, એના માટે બોલાવ ને, મારે ચા પીવી છે, આપણે ચા પીશું પહેલાં પછી વાત કરીએ, આવે ને વાત કરીએ. પછી મેં કીધું બરાબર સાચી વાત, મેં સાંભળેલું કે તમારે બેબી માંદી પડેલી, એનું શું થયું, પછી શું સારું થયું, કૌટુંબિક વાત કરીએ. આ આ ધીમે ધીમે એના ઓગાળવાના પ્રયત્નો હોય છે. આ અમારે એડમિનિસ્ટ્રેશનનો ભાગ છે, ધ્યાન રાખજો, સાધનાનો ભાગ તો છે જ, પણ એડમિનિસ્ટ્રેશનનો પણ ભાગ છે આપણા માટે. આ એવી રીતે કરતા એટલે પાંચ મિનિટ વાત કર્યા પછી, અરે સાહેબ હવે મારે તમારો શું બોલવું, આ મારો પ્રશ્ન છે યાર, કોઈ મારો સોલ્યુશન કરતા નથી, મને સોલ્યુશન શું પ્રશ્ન છે, મને લાવો તો ખરા. પછી જે આવ્યા હતા એને વાસ્તવિક એવું હોય છે કે જે અધિકારીઓને સમજાવેલું હોય એ કાંઈ નહીં, નિયમ પ્રમાણે આ જ થશે એવી ભાષામાં સમજાવેલું હોય છે. મેં કહું ભાઈ નિયમ આમ છે, નિયમ તો હું તોડી શકું, તમારી અપેક્ષા છે તમારા માટે હું નિયમ તોડી દઉં, શું તમને લાગે છે, બોલો વાત કરું. સાહેબ કંઈક થોડી છૂટછાટ આપી દો ને, મારે કાંઈ કરવું નથી, ચા આવી જાય છે, ચા પાણી પી લઈએ છીએ અમે, પછી વાત કરીએ છીએ, થોડું ઘણું માફ કરજો, નહીં તો કહું ઠીક છે હું તમને બીજો કંઈ ફાયદો આપી દઈશ, એકાદ વખત ડ્રાફ્ટ કાઢજો તો મને કહેજો, અધિકારીને કહી દઈશ તમે ફ્રીમાં કાઢી આપે, જે કંઈ અહીંનું ત્યાં ત્યાંનું અહીંયા સેટલમેન્ટ કરી નાખે, જે હસ્તો હસ્તો બહાર નીકળે છે. ના અધિકારી કહે છે કેમ વાત પતી ગઈ, હા બધી પતી ગઈ, ભલે અધિકારીઓ સાંજે એનું મને પૂછે છે સાહેબ આ કેવી રીતે તમે કરો છો, ભાઈ કાંઈ નહીં તમે સાધના કરતાં શીખો તમને બધું સમજાશે, હું કહું સાધના કરતાં શીખો તમને બધું સમજાશે, સંસારમાં કેમ જીવવું, પત્ની સાથે કેમ વર્તવું, પુત્ર સાથે કેમ વર્તવું, માતા પિતા સાથે કેમ વર્તવું, સાસુ સસરા સાથે કેમ વર્તવું, મિત્રો સાથે કેમ વર્તવું, એ એ એ બધાની સમજણ તમને સાધનામાંથી જ મળે છે, ધ્યાન રાખજો. સંસાર સાધનાથી તમારો સંસાર છૂટતો નથી, દિવ્ય બની જાય છે, સુખી બની જાય છે, આનંદમય બની જાય છે, ધ્યાન રાખજો. એ સંસારનું રૂપાંતર થતું હોય છે, પણ એના માટે તમારે સાધના સંઘર્ષ કરવાની જરૂર છે, એ વાસ્તવિકતા છે. જો એમ દેખાઈ આવશે કે તારા જીવન સર્જક મહાકાર્યમાં એક મધ્યગામી વ્યક્તિ બનવાની મારી પાત્રતા છે, તો પછી તું એક કાર્યના ક્ષેત્રનો વિસ્તાર કરશે. પ્રભુને એમ લાગશે કે હું ખરેખર એક સન્નિષ્ઠ, એક દિવ્ય યોદ્ધા તરીકે કાર્ય કરી રહ્યો છું, બધી બદનામી ભોગી રહ્યો છું, શાંતિથી બોલતો નથી, બધી તકલીફો ભોગ્યું છું પણ ક્યાં બોલતો નહીં, ભલે કર્માનો યોગ ઘણી તકલીફો આપવા, શારીરિક તકલીફો આવતી હોય છે, માનસિક હોય છે, ઘણા પ્રકારની આર્થિક વિટંબણા હોય છે, બધું આવતું હોય છે જીવનમાં, એમાં કંઈ આપણે ડગી જવાની જરૂર નથી, બધું શાંતિથી હસતા હસતા સહન કરવાનું છે. આપણે શોક એબ્સોર્બર કરીને એક ઇંગ્લિશમાં શબ્દ છે, તમે જુઓ ને ટ્રકના વ્હીલના ઉપર સ્પ્રિંગો લગાડેલી હોય છે, કોઈ મોટો ખાડો આવે ને તો એ સ્પ્રિંગ બધું આ શોક એબ્સોર્બ કરી લે છે, શોષી લે છે, અને ઉપરના બેસનારને ધક્કો લાગે, એમ તમારી સાધનાને મસ્તકના ઉપર બેસાડો અને તમે શોક એબ્સોર્બર તરીકે સ્પ્રિંગના જેવું કામ કરો, સાધનાને જરાય ધક્કો લાગવાનો. ઠાકુર એક બહુ સરસ વાક્ય કહે છે કે સાધના કરનારા માણસે સાધનાને કેવી રીતે સાચવવી જોઈએ, જે પ્રમાણે ગર્ભવતી માતા સાતમા આઠમા મહિને પોતાના બાળકને સાચવતી હોય છે, એટલી કાળજીથી તમારે સાધનાને સાચવવાની હોય છે. ઉઠતા બેસતા એ માતા ધ્યાન રાખે છે કે મારા ગર્ભને થોડી તકલીફ થઈ ન જોઈએ, ખાતા પીતા ધ્યાન રાખે છે, એને કોઈ કહે કે આ ખાતી નહીં, બાળકને તકલીફ હશે, તરત છૂટી જાય છે, એનું ઝડપથી ચાલતી નહીં, નહીં ચાલે, આ કામ બહુ આગ્રહથી કરતી નહીં, છૂટી જશે, આરામ કર, સારા પુસ્તકો વાંચ, સારા દર્શનો કર, મંદિરે જા, એ બધું કરવા તારો છે બાળક માટે. એ રીતે આપણે ધ્યાન રાખવું છે કે સાધના એ જાણે આપણું બાળક છે, આપણા જ ઉદરમાં એ વિકાસ પામી રહ્યું છે અને એને નાના બાળકની જેમ ગર્ભની જેમ આપણે સાચવવાનું હોય છે, ધ્યાન રાખજો. આ ઠાકુરે કહેલી વાત છે, પણ બહુ વાસ્તવિક વસ્તુ છે એ. તો જો આપણે આ પ્રકારે પરફેક્ટલી કામ કરતા હશું, પ્રભુનું દિવ્ય કાર્ય કરતા હશું, તો પ્રભુ આવતા જન્મે આપણને વધારે મહત્વની ભૂમિકા આપશે. માતાજી કહે છે, મધ્યગામી વ્યક્તિ બનવાની મારી પાત્રતા છે. તો તું મને મધ્યગામી એટલે માનવ અને અતિમાનવ, માનવ અને સુપરમેન, જે દિવ્ય માનવ તૈયાર થવાનું છે એની વચ્ચે અતિમાનવની ભૂમિકા છે, એમાં પણ તું મને જન્મ આપીશ અને તારું કાર્ય કરવાને મને કાર્યક્ષેત્ર આપીશ. માતાજીની ભૂમિકા આ રીતે વાત કર્યા છે. આપણે પણ આપણી આ ભૂમિકા રાખવાની છે, આ જીવન એવી રીતે જીવીએ, આપણે એટલી સાધના કરીએ કે આવતા વખતે અતિમનસ જગતમાં પણ પ્રભુ આપણને નક્કી કરે અને આપણે પ્રભુનું કાર્ય માટે ત્યાં જન્મ લઈ જાય. ઓલું કહે છે ને કે આપણે ઉમેદવારી હોય છે, તમે કોઈ એક ક્વોલિફિકેશન લો તો 2 વર્ષ માટે તમારે ઉમેદવારી કરવી પડે છે. આપણી ઉમેદવારી ચાલુ છે એમ સમજો, અને આપણે એ પ્રકારે ભૂમિકાની તૈયારી માટે કામ કરતા રહેવાનું છે શાંતિથી. પણ એક ધ્યાન રાખવા જોઈએ કે એ તૈયારી કરતા વખતે કોઈ પણ વિશેષતા, કોઈ પણ સિદ્ધિ, કોઈ પણ દિવ્ય ક્ષમતા, અદ્ભુત ક્ષમતા આપણામાં પ્રકટ થતી હોય તો સમજી લ્યો, પ્રભુની પ્રસાદી તરીકે સ્વીકાર કરો, સાચવી રાખો. પણ એનો અહંકાર લઈને સમાજમાં ખોટી રીતે પ્રકટ કરવાની નથી. મર્યાદામાં રહ્યો, સામાન્ય માણસની તરીકે, એકદમ સામાન્ય માણસની તરીકે આપણે સાંસારિક માણસ તરીકે જીવવાનું છે અને આ ઉત્તમમાં ઉત્તમ દિવ્યમાં દિવ્ય સાધના કરવાની છે. તું પૃથ્વી ઉપર આવીને હાજર થશે અને તે વખતે આખી પૃથ્વી તારી સામે વિરોધમાં ખડી થઈ જશે. આપણા માટે જ આ ઘટના નથી, પ્રભુ આમાં અપવાદ નથી. પ્રભુ પણ જ્યારે જન્મ લે છે તેના વિરોધમાં આખી પૃથ્વીનો સંસાર ઉભો થઈ જાય છે. જુઓ તમે, કૃષ્ણ જન્મ્યા, શું થયું? બધા પ્રકારના સંકટોની હારમાળા તૂટી પડી એમના પર, બધા પ્રકારના દુઃખો એમને ભોગવવા પડ્યા. મા બાપનું સુખ નહીં, મા બાપ ખેદમાં. પોતે જ્યારે ગયા દ્વારકા, જીતી આ ત્યાં જીતી, એ વખતે એમને મુક્ત કર્યા પોતાના મા બાપને. કેટલા વર્ષો પછી, ધ્યાન રાખજો તમે, ત્યાં આટલા વર્ષ સુધી આ ખેદમાં મા બાપ રહેલા, અહીંયા બીજાના ઘેરે ઉછર્યા, ત્યાં પ્રેમ હતું, બધું હતું, અને છતાં પણ લોકો બદનામ કરતા હતા, લોકો આરોપો મૂકતા હતા, બધું કરતા હતા એમના પર, બદનામી કરતા હતા, એ પણ બધું ભોગવતા રહ્યા. અરે ત્યાંથી પછી એ પોતે જ્યારે આવ્યા અને રાજા તરીકે ત્યાં, એ વખતે એમને બદનામી છોડી નહીં, એમને ઓલો કૌસ્તુભ મુનિ ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો, એ બદનામી પણ એને સહન કરી લીધી. અને અંતે કહેવાનું હોય કે એમણે દ્વારકાનું સામ્રાજ્ય નિર્માણ કર્યું, સુવર્ણ દ્વારકા નગરી કરી દીધી. તો યાદવો માએ માએ ઝઘડવા લાગ્યા, સમજાવ્યો ખૂબ, ન સમજ્યા તો જંગલમાં ગયા અને ઝેરી બાણ ખાઈને મરવું પડ્યું એકાંતમાં. કોઈ યાદવ એમના પડખે નહોતો, કોઈ યાદવ પડખે નહોતો, કોઈ વ્યક્તિ પડખે નહોતો, ધ્યાન રાખજો. એકલા અટુલા એમને જીવનનો ત્યાગ કરવો પડે છે. એક સમ્રાટને, એક અવતારી પુરુષને પણ આ ગતિમાં જવું પડે છે. તો આપણે કિસ ઝાડકી પત્તી, આપણે આપણે આ બધા સંઘર્ષોમાંથી આપણે પણ જવાનું જ છે. પ્રભુ પોતે પણ જાય છે, ધ્યાન રાખજો. આપણને ધકેલે છે, પોતે આરામથી બેઠો છે એવું નથી. તું પૃથ્વી ઉપર આવીને હાજર થશે અને તે વખતે આખી પૃથ્વી તારી સામે વિરોધમાં ખડી થઈ જશે, પરંતુ તું એ પૃથ્વીને તારી ભુજાઓમાં ઉઠાવી લેશે અને પૃથ્વીનું રૂપાંતર પ્રાપ્ત કરશે. તું જેમ અમને કહે છે ને કે વિરોધ આવે તો પ્રેમથી જીતી લે, તું પણ એમ કરીશ. આખી પૃથ્વી વિરોધ કરશે, પૃથ્વી ઉપાડી લેશે, પ્રેમનો આલિંગન આપશે અને એનું રૂપાંતર કરી નાખશે અને પછી નવી યોની જન્મશે. આ જોઈ લેજો, આપણા માટે તો આ બધી પાછળનો પરિચ્છેદ છે, બહુ હાઈ લેવલની વાત છે. પણ એક શીખે લેવાનું છે કે સંસારમાં કોઈના સાથે મતભેદ થાય તો એમાંથી બહાર કેમ નીકળો, એનો માર્ગ જે માતાજીએ દર્શાવ્યો છે એ જ માર્ગે આપણે વિકાસ કરવાનો છે, એ જ માર્ગે આપણે સોલ્યુશન લાવવાના હોય છે સાધક તરીકે, તો જ આપણે આપણી સાધનાને ટકાવી શકશું. ધ્યાન રાખજો. અહીં આપણે વિરમીએ. ઓ